તારીખ 22/11/1992 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ઈડરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 96
ચર્ચા
બદલાય તો સત્પુરુષનો જે અભિપ્રાય છે, જ્ઞાની પુરુષનો જે અભિપ્રાય છે, કુલ અભિપ્રાય પોતાનો થવો જોઈએ, પછી જ્ઞાની થવાશે. પેલા અભિપ્રાય બદલાશે. અભિપ્રાય નું બહુ મહત્વ છે. પરિણામમાં અભિપ્રાય નું ઘણું મહત્વ છે. એટલે તો આપણે એક પ્રકરણ ખાસ રીતે એનો બહુ મહત્વ છે. મોક્ષમાં પ્રકાશકમાં પણ એ વાત વારંવાર કરે છે. અભિપ્રાય સંબંધ વારંવાર કરે છે. વ્યક્તિ દ્રષ્ટિકોણથી વાંચો એમને તરત ખ્યાલ આવે કે બહુ અભિપ્રાય નો પ્રયોગ કર્યો છે એમને. લખાણની અંદર સ્વભાવિકે પણ ઘણા પ્રયોગ કર્યો છે. ચર્ચાની અંદર અભિપ્રાયની દ્રષ્ટિએ જ બતાવવું પડે. પાસે કોઈ વાર ભલે પરિણતિ માં જાય, સતત ચાલવું જોઈએ, વારંવાર ચાલવું જોઈએ. અને ભાવના હોય તો સહજ થાય છે. સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં આવે તો સહજ થાય છે. દાખલા તરીકે દાખલો આપું તમને કે તમે એક વેપારી છો, કોઈ પણ માન્ય વેપારી છો, વેપારના કામ ઘણા કરે છે, બરાબર. એક એક કામમાં લાભ નુકસાનની જાગૃતિ રહે છે કે નહીં? કે એ લોકો વગર વેપાર કરે છે, કેવું કરતો હતો? વેપારી નથી, કુંભાર છે. શું? કોઈ પણ વેપારી જે કોઈ કામ કરે છે, વેપાર અંગેનો, માલ ખરીદવા જાય કે માલ વેચે કે નામું લખે કે રૂપિયા ચૂકવે કે રૂપિયા કોઈ ચૂકવાયું હોય તો લઈ લે, ગણી ગણવા બે, બધું કરે, એમાં શું કરે? કે ક્યાંય મને નુકસાન જાય નહીં અને બધે મને લાભ થાય. તો આ જે જાગૃતિ ને સાવધાની છે, નિરંતર રહે છે કે એમાં તમે પ્રશ્ન કાઢો છો, આનો ઉપયોગ ક્યાં ચાલ્યો? પ્રેક્ટિકલ સાઈડ થી વિચારો તમે, તમારા અનુભવ છે એ જાગૃતિ ની છે. પછી અવલોકન છે એનો જાગૃતિ નો પ્રયોગ છે, વારંવાર નો પ્રયોગ છે અને એ સતત રહે છે. એવો વિષય છે. મારો પડશે એટલો અવલોકન નો મારો વધે એટલું કામ વધારે થાય છે. શરૂઆતમાં એટલું ન થાય, થોડું થોડું થાય, નબળો ગુણો હોય તો. જેટલી તીવ્રતા આવે જાગૃતિ ની એટલું કામ વિશેષ. પ્રારંભમાં કદાચ એટલું સતત પણ ન રહે, કઈ ના થતું, પણ જાગૃતિ આવી હોય, જાગૃતિ તીવ્ર થાય તો વિશેષ કામ થાય. જાગૃતિ નિરંતર. એટલે આમાં એક બહુ સુંદર વાત શું છે કે સ્વરૂપ લક્ષ પૂર્વક ભાવનાની ઉત્પત્તિ થઈ હોય તો આ ઓટોમેટિક છે. એને કૃત્રિમ પ્રયત્ન કે કૃત્રિમ વિકલ્પ ઉઠાવવો ન પડે અને એ યથાર્થ થાય છે. એમાં ક્યાંક ચૂક થાય, કૃત્રિમતા થાય, એમાં ક્યાંક ચૂક થાય અને એને તમે પણ નિશંક પણ ન આવે ક્યાંક ક્યાં હું ચીતો હોઈશ નથી ચૂકતો, ક્યાંક ચૂકી જતો ત્યારે ઓલા માં નથી થતો, થાપતા ગણી રહ્યા છે. બઉ સરસ એક ધારી લાઈન ચાલે છે, એ ચડતી શ્રેણી છે. એ શ્રેણીમાં પ્રવેશ કર્યા એટલે પોતાના બધા પરિણામો આપોઆપ છે. રૂપિયામાં લાભ નુકસાન નું પ્રયોજન ભાઈશું છે, ત્યાં જાગૃતિ રહે છે. અને આત્માની શાંતિ અશાંતિ માં લાભ નુકસાન છે, જેટલી અશાંતિ થાય એટલું નુકસાન, શાંતિ થાય એટલો લાભ, તો ત્યાં જાગૃતિ રહે. અભિપ્રાય બદલવામાં તો એવી વાત છે કે જૂનો અભિપ્રાય તૂટી ગયો એનો ખ્યાલ આવી જાય. જૂનો અભિપ્રાય તૂટી ગયો એનો ખ્યાલ આવે. સમજણ એનું મુખ્ય સાધન, એનું સમજણ છે. અભિપ્રાય બદલવાનું મુખ્ય સાધન સમજણ છે. અને આ સ્વાધ્યાયનો સત્સંગ એ સમજણનો પ્રયોગ છે. અને આપણે શું કરીએ છીએ? ભક્તિ નહીં કરવાનું એટલે સ્વાધ્યાય કરીએ છીએ, એમાં ફેર શું છે? કે આ સમજણની પ્રધાનતાથી પરિણામ ચાલે છે. એ સમજણ છે અભિપ્રાયને બદલે છે. એટલે જ્ઞાનીઓનું જોર સમજણ ઉપર છે, જ્ઞાનીઓનું જોર સમજણ ઉપર છે. બોલે શું કદા સમજાય છે? કઈ
સમજાય છે?
સમજણ ઉપર એમનું વજન હોય છે. સમજણ છે એ અભિપ્રાયને બદલવાનું એક જ સાધન છે, એ જ્ઞાન જ સાધન છે. સમજણ વગર ન બદલાય, વાત સમજ માં આવે છતાં અભિપ્રાય ન બદલાય તો સમજવું કે અણસમજણ છે, સમજણ નથી. એટલે બીજી રીતે એમ કહીએ છીએ આપણે, જે વધારે એના પૃથક્કરણમાં જયારે જવું હોય ત્યારે કે ભાઈ તમે કિંમત આવવું જોઈએ, સમજણથી મૂલ્યાંકન થવું જોઈએ, આમાં નુકસાન કેટલું એનું મૂલ્ય થવું જોઈએ, અહીંયા લાભ કેટલો આવવાથી એનું મૂલ્ય થવું જોઈએ, બે પડખાનું મૂલ્ય જો થાય તો એ મૂલ્યાંકનથી અભિપ્રાય થાય. એટલે એમ પણ આપણે કહીએ છીએ ભાષામાં કે ભાઈ આપણે આટલું આટલું વાંચ્યું સાંભળ્યું, પણ એનું મૂલ્યાંકન કર્યું છે કઈ? કે મૂલ્યાંકન આવ્યું જ નથી. એ રીતે પણ થોડું પ્રતિકરણ થાય છે. જીવનો સ્વભાવ નુકસાનીમાં ઉભો ન રહે, નુકસાનીમાં સંમત થાય નહીં, નુકસાનનો વેપાર કરવો એને ગમે નહીં, આ જીવનો સ્વભાવ છે. એટલે જે કઈ નાની પાસે જઈને સમજવાનું છે પોતાની સમજણ થી મૂલ્યાંકન કરે, મૂલ્યાંકન કરે તો અભિપ્રાય કરતા છે. પ્રયત્ન કરતા શકો. આ રસ્તો હાથમાં આવશે, રસ્તે ચડશે જેવું. નહીંતર કથા સુણી સુણે ખૂટા કાન ને તળનો આવ્યો બ્રહ્મ જ્ઞાન એવું થાય. પદ્ધતિ થઈ જાય, રૂઢિ થઈ જાય, રિવાજ થઈ જાય, રોજની આદત થઈ જાય.
હારે મારું જીવતલ કરવું છે એની અંદરમાં તું કે જગના જાગ્યા વગર એવી રીતે હારે નહીં,
હારે તપાસવું પડે વારંવાર. એટલે વૃક્ષ વાંચે સાંભળે એનો વાંધો નથી, નુકસાન કરે પણ તપાસ કરે કે શું આવ્યું, કેટલો લાભ થયો, કે એમને ગાડી વાંચ્યું નીચે હાલે છે, તો એનો પરિણામનો વેપાર છે. એ વેપાર વેપારીનો નથી, કુંભારનો છે. વેપારી તો જોતો જ જાય, લાભ થયો કે ન થયો, લાભ થયો કે ન થયો, એ વગર રહી હશે જ નહીં ખાતો વેપારી. અડધો કલાક તો એટલા માટે રાખ્યો. ઓલું શું થાય છે કે સાંભળનાર ને કઈ પોતાને એટલું સાંભળવું નથી, પણ કાંઈક પોતાના વિચારો પણ પ્રગટ કરવા માટે એને એક એવો સમય રાખ્યા કે જેથી એમાં કાંઈ સમજણની ભૂલ હોય તો એની ચર્ચા થાય. અનેક પ્રકારના બીજા શંકા વિચાર આવતા હોય તો એનું સમાધાન થાય. તો ચાલતો વિષય સાંભળી લેવો પડે. આમાં તો પોતાને જે કાંઈ વિચાર શંકા કાંઈ પણ હોય એની ચર્ચા કરી શકાય મુક્ત રીતે. અને એ સિવાયની પણ કોઈ વાત બરાબર વિચારમાં ન સમજાતી હોય કે શંકા પડતી હોય તો એની ચર્ચા થાય. ચર્ચાથી વધારે સમજાય છે. બીજું ચર્ચા કરે ત્યારે પોતાને રસ લેવો પડે. સાંભળવામાં તો રસ ન લે તો હાલે, બીજે ક્યાંક વિચાર ચાલ્યા જાય, ઉપયોગ ચાલ્યો જાય અને સાંભળવું એક તો રહી જાય. આમાં તો ઉપયોગ લેવો પડે, રસ લેવો પડે. પેલામાં નિરસ થઈ જાય કોઈ વાત સાંભળતા સાંભળતા, એમ ચર્ચાનો લાભ સાંભળવા કરતા વધારે છે. આપણે ત્યાં ચર્ચાનો સમય ઓછો અને સાંભળવાનો સમય વધારે રાખીએ છીએ, પણ ખરેખર ચર્ચાથી વધારે લાભ છે સાંભળવા કરતા. એમાં જે લોકો આપણે વધારે સાંભળ્યું છે એને તો ચર્ચા વધારે લાભનું કારણ છે સાંભળવા કરતા. અંતર્ભેદ
જાગૃતિ ની જે વાત કપાવદેવ લખી, એક કપાવદેવ જે અંતર્ભેદ જાગૃતિ ની લખી કે
પરિણતિ તોડી અંતર્ભેદ જાગૃતિ થઈ. અંતર્ભેદ અંતર્ભેદાનો એનો અર્થ શું છે કે અંદરમાં એક પરિણતિ પડી છે ઉલટી વિપરીત બદલી નાખી. એટલે ઊંડા સુધી ઊંડે સુધી એની અસર ગઈ, એની અસર આત્મા હતી ગઈ, એવી યોગ્યતા થઈ ગઈ ત્યાં પછી એની કે એને ઉપદેશની અસર આત્મા હતી ગઈ. આમ શું છે, ઉપદેશની અસર ઉપર ઉપર થાય છે બધા મનુષ્યોને, અંતર ભેદાતું નથી. એટલે શું થાય છે, સ્મશાન વૈરાગ જેવું થાય. સ્મશાનમાં જાય ત્યારે વૈરાગ આવે, પાછો હતો નહીં ઘરે આવે ત્યાં નહીં થઈ જાય. પણ સાંભળે પાછો એ નહીં થઈ જાય, સાંભળે પાછો એ નહીં થઈ જાય. અંતર ભેદાતું નથી, અંતર ભેદા એટલે પરિણતિ ફરી જાય નથી. અંદરની પરિણતિને તોડવાની વાત છે, ભાવ પરિણતિ જે થઈ ગઈ છે એને તોડવાની વાત છે.
અંતર પરિણતિ
ભાવ પરિણતિ ને તોડ્યું એનું નામ અંતર ભેદાણ, કેમ કે એ અંતરંગ પરિણતિ છે જીવની. આ દાખલા તરીકે કોઈ માણસ આત્માનું ચિંતન કરે છે, આત્માનું સ્વરૂપ સમજ્યો, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ છે, આત્મા પૂરણ છે, પૂરણ નિરમ, શું આત્મા પૂરણ છે, પરમાનંદ નું સ્વરૂપ છે, પણ અનુભવ કેમ થતો નથી આનંદ નો? કે અંદર વિભાવની પરિણતિ છે એ ભેદાણી નથી. એટલે જો એ અંતર ભેદાઈ જાય તો કામ થઈ જાય છે, પરિણતિને તોડવાની છે. વિભાવ નો ઘણો રસ લઈને વિભાવ પરિણતિ બની છે, હવે સ્વભાવ ના રસે સ્વભાવ પરિણતિ બનાવવાની છે. એટલે કોઈ જીવને અવ્યક્ત રુચિ ઘણી પ્રગટિ એમાં શું થાય છે, અવ્યવ લખ્યું છે એમાં થાય છે શું? કોઈ જીવને અવ્યક્ત રુચિ પ્રગટ છે એને ખબર નથી બહુ, પણ એને આત્મ સ્વરૂપ જ્ઞાની પુરુષના સ્ત્રી મુખેથી સાંભળતા બહુ રૂચે, બહુ રૂચે, બહુ રૂચે, એનો રસ વૃદ્ધિગત થઈ જાય અને એની પરિણતિ થઈ જાય તો બધું અંતર ભેદાઈ જાય, વિભાવ પરિણતિ ભેદાઈ જાય. કોઈ તથારૂપ યોગ પામીને, એટલે એવા કોઈ મહાપુરુષ યોગ પામીને એક સંસ્થા જો અંતર્ભેદ જાગૃતિ થઈ જાય તો એ મનુષ્ય પણ અનુભવી બહુ મોટું છે. એ પરિણતિ ફરે છે આત્માની રુચિના કારણે, સ્વરૂપની પરિણતિ ફરી જાય છે માણસને. આપણે નથી કહેતા કોઈને બહુ દુઃખ દીધું હોય તો ભાઈની આંતરડી કકડી ગઈ છે, એટલે બહુ ઊંડે દુઃખ લાગ્યું છે, એમાં બહુ ઊંડે વૃદ્ધિ અસર થઈ જાય છે આત્માને, મહાપુરુષના ઉપદેશને, તો એનું અંતર ભેદાઈ જાય છે અને એ જાગૃતિ આવે છે, ઘરે હું આત્મા છું, જાગૃતિ ઊભી થઈ જાય છે. એ પરિણતિ જાગૃતિની એક પરિણતિ થઈ જાય છે. અંતર ભેદાય ને જાગૃતિ આવી હોય તો યોગ્યતા જુદી જાતની. પત્ર નંબર હું ભૂલી ગયો હતો, પછી આનો બહુ સારો વિષય લીધો છે, તેમણે આ બાજુ નીચેનો પાડીગ્રાફ છે. અંતરભેદ થાય તો શું છે પરિશિષ્ટ માં છે. અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે. જો કોઈ આત્મજોગ બને તો મનુષ્ય પરિણામનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાય મનુષ્ય દેવીના આત્મજોગ બનતો નથી એમ જાણી અત્યંત નિશ્ચય કરી આ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે. આત્મજોગ એટલે પ્રાપ્તિની યોગ્યતા છે. નિર્મળતા એ કરી, વિચારની નિર્મળતા એ કરી, જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે શુદ્ધ અંતકરણથી તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે એટલે યોગ્યતા આવે. અસંત પ્રસંગનો ઘેરાવો વિશેષ છે અને આ ઉપર છે, આ ઉપર છે. કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેનો મોક્ષ વિશેષ દૂર નથી એવું પર લીધું છે. ઉપર છે અને એ આત્મવિ એ અંતર્ભેદ જાગૃતિ એવો આત્મવિચાર છે કે જેનાથી આત્મજ્ઞાન થાય છે.
પોતાનું
સ્વ અનુભવ કે આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્પ્રસંગનું બળ ઘટે છે, સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે, અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે, અને આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે. આ લાઈન લીધી એમાં, અને આત્મજ્ઞાનથી નિસ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહે તેવો મોક્ષ થાય છે, એ વાત કેવળ સત્ય છે. હવે એ કહે છે કે કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ગત જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. એટલે ત્યાં અંતર્ગત જાગૃતિમાં એક એવો આત્મવિચાર થાય કે જેને લઈને આત્મજ્ઞાન થાય. જેનું અંતર એક વાર ભેદાઈ ગયું માણસ સાથે, કે ભાઈ હવે અમારું મન તૂટી ગયું છે, મન ભાંગી ગયું છે, નથી કહેતા હવે તમે એમ કહો કે આમ કરો તેમ કરો, પણ હવે આમ કઈ પછી આત્મજ્ઞાન થાય છે, એ નિર્બળ પરિણામ થઈ જાય છે. એટલે સત્સંગના સાધન લીધું છે, સત્સંગના આશ્રય ત્યાં એમનો જેટલો ઉપકાર મનાય એટલો થોડો છે, એ વાત માટે તો એમનો ઉપકાર જેટલો મનાય એટલો થોડો છે, એવી વાત છે. નહીતર ધ્યાન ને વાત કરી, આટલી વાત ન કરી હોય તો બીજા પરમાત્મા વાત કરે છે, પણ એટલું ધ્યાન ધ્યાન નથી જોતું. આ ધ્યાન જ એવું કર્યું છે, એક વિશેષતા છે. એમની પ્રત્યક્ષ પુરુષ નું પ્રમાણ આવી તો કોઈ કહ્યું નથી કે આ પુરુષ નું આપતા તો
આપણે આરોપ મૂક્યો હોય કે ભાઈ એમને લાભ થયો ને એટલે ગાળા ગાય છે, પણ એમને કોઈ નહોતું મળ્યું છતાં ગાયું છે તો એમને કેટલું દાનમાં એનું મૂલ્ય ભાષું છે, એની કિંમત કેટલી કરી છે ત્યારે આટલું કીધું છે.
વગર સત્સંગે બહુ માથા પીડ્યા પછી કઈ પત્તો નથી લાગ્યો, ને સત્સંગે કર્યો પડ્યો દોડી નો નહીં, કામ થઈ ગયું છે ત્યારે જેવું કે સત્સંગ વગર વારો નો ઉતાર નથી, એ વાત એમણે અનુભવથી સિદ્ધ કરીને પછી કીધું.
નિરંતર ઉદાસીનતા નો ક્રમ સેવો એમાં કપાળદેવ શું કહેવા માંગે છે
સંસારી જીવને આઠ કર્મ નો ઉદય નિરંતર વર્તે છે અને આ જીવને સ્વરૂપનું લક્ષ્ય નહીં હોવાની રીતે ઉદયની અપેક્ષા વર્તી નિરંતર રહ્યા કરે છે. આ આમ થાય તો ઠીક, નેતા આમ થાય તો તે આમ થાય તો ઠીક, એ પ્રકારની ઉપેક્ષા વૃત્તિમાંથી જીવ નિવૃત્ત થતો જ નથી એવો સર્વ સામાન્યને અનુભવ છે. અને એ જ આ જીવને પરસન્મુખતા નહીં થવા અર્થે, પરસન્મુખતા નહીં છૂટવા અર્થે અને સ્વસન્મુખતામાં નહીં આવવા અર્થે, પરસન્મુખતાથી છૂટવા માટે અને સ્વસન્મુખતામાં નહીં આવવા અર્થે એને પ્રતિબંધ છે. એટલે જે અપેક્ષા વૃત્તિ છે એની વિરુદ્ધ ઉપેક્ષા વૃત્તિ છે. અપેક્ષા વૃત્તિ છોડી અને એ ઉપેક્ષાનો વિષય થવો ઘટે છે અને તો જ કંઈક આત્મસન્મુખ થવાનો અવસર આવે. પણ એ અપેક્ષા વૃત્તિ ચાલુ જ રહ્યા કરે તો કોઈ રીતે પરસન્મુખતા છૂટવાનો અવસર જ આવતો નથી. એટલે એમાં ઉદાસીન થઈ જવું. કોઈ પર પદાર્થ જીવને દુઃખ આપી શકે કે જીવને સુખ આપી શકે એ તો વસ્તુ ધર્મની મર્યાદા બહારનો વિષય છે. પણ અપેક્ષા વૃત્તિ પણ સુખ બુદ્ધિને લીધે છે. આગળ કૃપાલદેવ 254 માં કહેશે કે આ લોકની અલ્પ પણ સુખેચ્છા એ જીવની યોગ્યતાને રોકવાનું એક કારણ છે. અનેક કારણોમાં આ એક કારણ છે એ વાત અહીંયા પણ લાગુ પડે. કેમ કે જ્યાં સુધી આ જીવને સુખ બુદ્ધિ છે, જ્યાં સુધી સંયોગમાં સુખ બુદ્ધિ છે ત્યાં સુધી એને સંયોગનો રસ છૂટવો અને અપેક્ષા વૃત્તિ છૂટવી એ અસંભવિત છે. એટલે વસ્તુના સ્વરૂપ જ્ઞાનને અનુસરીને ઉદાસીનતા કેળવવી એ પ્રાય સર્વધર્મ સંમત છે. કોઈ ધર્મશાસ્ત્રો સંસારમાં ઉલઝવા માટે ઉપદેશ આપતા જ નથી. ઉપદેશબોધ જોવા જઈએ તો તમામ આસ્તિક્ય ધર્મમતો છે એ બધા જ વૈરાગ્ય ઉપશમ અને ઉદાસીનતાને બોધે છે, એમાં કોઈની મતાંતર નથી. જૈન દર્શનની વિશિષ્ટતા આ વિષયમાં એ છે કે વસ્તુના સ્વરૂપ જ્ઞાનને અનુસરીને વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદાસીનતાની કેળવણી કરવાની મહત્વ આપે છે. એક ઉપદેશ બોધને અને સિદ્ધાંત બોધની આ એક સંકલ્પના છે અને એ સંકલ્પનાથી સ્થિર રહેવાય છે. નહીંતર ઉદાસીનતા સેવી હોય તો પણ તે ઉદાસીનતામાં સ્થિર રહેવું એ સંભવિત નથી. જો સ્વરૂપ જ્ઞાન, વસ્તુ સ્વરૂપનું જ્ઞાન ન હોય તો વસ્તુ સ્વરૂપ એ છે કે પરપદાર્થમાં ક્યાંય સુખ નથી. આ લોકના કોઈ પણ રજકણના કોઈ પણ પ્રકારે ઉત્પન્ન થયેલા પર્યાયો જે પંચેન્દ્રિયના વિષયભૂત હોય છે એ કોઈ પર્યાયમાં કોઈ પરમાણુમાં કદી પણ સુખની ગંધ માત્ર નથી, સુખનો પડછાયો પણ નથી,
એક વસ્તુનું સ્વરૂપ વિજ્ઞાન છે. બીજી બાજુ અંધેરાધરે બીજી બાજુ આ આત્મા અનંત 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 સુખથી ભરેલો એક પદાર્થ છે. હવે ભ્રાંતિથી જ આ પોતાને ભરેલો છે સુખ નિધામને સુખધામને, અને સુખ ત્યાં કલ્પ્યું છે એટલે પરિણામ રોકા રોકાતા નથી. સુખની અપેક્ષાએથી પરિણામ દોડી જાય છે, અને ઈચ્છા હોય કે પરિણામ ત્યાં ન લઈ જવા પણ એ ઈચ્છા કામયાબ થતી નથી, નિષ્ફળ જાય છે. એટલે વસ્તુના સ્વરૂપ નામને અનુસરીને ઉદાસીનતાની ઉદાસીનતા ઉત્પન્ન થાય, ઉદાસીનતા કેળવાય, એની એક પ્રેક્ટિસ કરવી, એને ક્રમ સેવો એવું કૃપાળુદેવ નામ આપે છે. ક્રમ સેવો એટલે શું? એ માત્ર રટણનો વિષય નથી, એ માત્ર ચિંતનનો વિષય નથી, એ માત્ર વિદ્વાનોના અર્થઘટનનો વિષય નથી, એ માત્ર શબ્દાર્થ કે ભાવાર્થ કે મતાર્થનો વિષય નથી, પણ એ પ્રેક્ટિસ કરવાનો વિષય છે. અને એની જો પ્રેક્ટિસ કરવામાં આવે તો જ એ કેળવાય ઉદાસીનતા, અને ઉદાસીનતા ન કેળવાય ત્યાં સુધી આત્મા ભણી આવવાની કોઈ પરિસ્થિતિ વૈજ્ઞાનિક રીતે જ ઉત્પન્ન થતી નથી. ચાહે કોઈ પણ પ્રયોગ કરે, ચાહે યોગના પ્રયોગ કરે, ચાહે ધ્યાનના પ્રયોગ કરે, પણ સુખ બુદ્ધિ જ્યાં સુધી રહી ગઈ છે ત્યાં સુધી પરિણામ આત્મામાં નહીં આવે, આવી શકશે નહીં. આ એક વસ્તુ સ્થિતિ છે. એ વસ્તુ સ્થિતિ અનુસાર કૃપાળુદેવની આજ્ઞા છે એમ કહીએ, જિનેશ્વર દેવની આજ્ઞા છે એમ કહીએ. પ્રેક્ટિસ એટલે પ્રયોગ છે. પ્રેક્ટિસનો અર્થ થાય છે પ્રયોગ. વિજ્ઞાનના વિષયમાં વિજ્ઞાનના વિદ્યાર્થીઓ સારી રીતે સમજે છે આ વિષયને. એ વિજ્ઞાનની એક થિયરી હોય છે અને એ થિયરીનો પ્રેક્ટિકલ હોય છે. એટલે જ્ઞાનના બે ડિવિઝન છે, એક થિયરેટિકલ નોલેજ જેને કહેવામાં આવે છે, બીજું પ્રેક્ટિકલ નોલેજ કહેવામાં આવે છે. તો થિયરીથી આપણે શાસ્ત્રો વાંચીએ છીએ, શ્રવણ કરીએ છીએ, વિચારીએ છીએ, અહીંયા આ થિયરીની મર્યાદા સમાપ્ત થાય છે. એ જે સમજણ આવી છે થિયરીથી, જે વિષય સમજમાં આવી, જે વાત સમજવામાં આવી, એ વાતને ચાલતા પરિણામમાં લાગુ કરી થિયરીને ચાલતા પરિણામમાં, એટલે સમજણને ચાલતા પરિણામમાં લાગુ કરવી, એનું નામ પ્રેક્ટિસ છે. અને એ પરિણામનો અને જીવનનો વિષય છે. ઉપદેશ સાંભળવા મળે છે, વાંચવા મળે છે, પણ જીવનમાં અને પરિણામમાં ઉતારવા માટે એની પ્રક્રિયા છે, એની પ્રોસેસ શું છે, તે એક પ્રયોગ છે, પ્રેક્ટિસ છે, કે જેને લઈને તે ઉદ્દેશને જીવનમાં અંતરમાં ઉતારી શકાય છે. એટલે સમજણને આપણા પરિણામમાં લાગુ કરવી, એનું નામ પ્રયોગ છે, એનું નામ પ્રેક્ટિસ છે. અને એ પ્રેક્ટિસ કોઈ પણ ઉદયના પ્રસંગમાં કરી શકાય છે. હવે આગળની વાત લઈએ આપણે વ્યવસ્થિત રીતે, કે કોઈ પણ પ્રયોગ કરવો હોય ત્યારે એની પ્રયોગશાળા જોઈએ, જેને આપણે લેબોરેટરી કહીએ છીએ સાયન્સની ભાષામાં. એનો એક્સપેરિમેન્ટ ટેબલ હોય છે કે જ્યાં પ્રયોગ કરવાનું બને છે. અને એક્સપેરિમેન્ટ કરવાના સાધનો જેને એપરેટસ કહીએ છીએ આપણે સાયન્સની ભાષામાં, આ બધું જોઈએ તો આમાં શું છે? આ બધું સિસ્ટમેટિકલી આપણે વિચારવું છે, વાત વ્યવસ્થિત રીતે કે આમાં બધું શું છે, કેવી રીતે છે, આ કેવી પ્રેક્ટિસ થાય, પ્રયોગ કેવી રીતે થાય. એ છે કે આપણો જે ઉદય છે આપણું તો કોઈ પ્રારબ્ધને લઈને જે કાંઈ ઔદયિક ભાવો સાથે જે જીવન છે એ આપણો વ્યવહાર છે, નિત્યક્રમ છે, એ જ આપણી પ્રયોગશાળા છે. જ્યાં આપણે પ્રયોગ કરવાનો છે એ પ્રયોગશાળા, એને ક્યાંય ગોતવા જવાની જરૂર નથી, એને ક્યાંય લેવા જવાની જરૂર નથી, ક્યાંય એના માટે મકાન બંધાવવાની જરૂર નથી. આપણું જીવન જ પ્રયોગશાળા છે અને એ પ્રયોગશાળામાં પ્રયોગના જે સાધનો છે, આપણું જે ઉદય જ્યારે જ્યારે જે તે ઉદય છે એ જ પ્રયોગનું ટેબલ છે, એક્સપેરિમેન્ટ ટેબલ છે. અને એનું એમાં જે સાધનો જોઈએ એ સાધનો આપણામાં જ છે, નિરંતર છે, સદાય છે. ક્યાંય શોધવા ગોતવા જવું પડે કે એની રાહ જોવી પડે કે સાધનો મળે ત્યારે હું પ્રયોગ કરું એ પણ પરિસ્થિતિ નથી. એટલી એક સુંદર વ્યવસ્થા છે પ્રયોગની. એ સાધનોમાં આ જીવનો ઉદય ભાવ છે, આપણે સામાન્ય ભાષામાં એને રાગ કહીશું, પછી રાગ દેશ છે. અને બીજું છે જ્ઞાન. જ્ઞાન અને રાગ આ બંને એના સાધનો છે. અને એ જ્ઞાન અને રાગ વચ્ચે ભેદ પાડવાની પ્રેક્ટિસ કરવી, પ્રયોગ કરો, એને ભેદ જ્ઞાનનો પ્રયોગ કહેવામાં આવે છે. ભેદ જ્ઞાનનો પ્રયોગ જિનાગમમાં અધ્યાત્મ શાસ્ત્રોને વિશે સમયસાર, આત્મા આખું સમયસાર એનાથી ભરેલું છે. સમયસારના સર્વ અધિકારોમાં ભેદ જ્ઞાન એક સરંગ સૂત્ર છે એમ કહી શકાય. અધિકારોમાં નવેતપનો અધિકાર લીધો છે અને એ ઉપરાંત પણ બીજા ત્રણ અધિકાર લીધા છે. પણ બધા જ અધિકારમાં ભેદ જ્ઞાનનો વિષય થિયોરેટિકલ અને પ્રેક્ટિકલ બંને સિસ્ટમથી એવા ચાલે છે. એ ભેદ જ્ઞાનનો પ્રયોગ જો જીવ કરે અને જો નિરંતર કરે, કેમ કે ઉદય પણ નિરંતર છે, તો એના ફળ સ્વરૂપે સ્વાનુભૂતિ આત્મજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. સ્વાનુભૂતિને આચાર્ય મહારાજ ભેદ વિજ્ઞાન મૂળામ, સ્વાનુભૂતિને કેવી કહે છે કે ભેદ વિજ્ઞાન મૂળામ, પહેલા જ અધિકારમાં આ વિષય અમે કોઈ લખ્યું. બનારસીદાસે પણ નાટક સમય સામે એ વાત સ્પષ્ટ કરી છે કે ભેદ વિજ્ઞાન છે એનું ફળ સ્વાનુભૂતિ છે, અને એને આત્મજ્ઞાન કહે છે, એને આત્મદર્શન કહે છે, એને મોક્ષ માર્ગ કહે છે. એટલે એ પ્રયોગનો વિષય વ્યવસ્થિત રીતે સમજવા યોગ્ય છે. માત્ર સમજવા યોગ્ય નથી, પ્રેક્ટિસમાં
ઉદાસીનતા સેવન એક તો શ્રદ્ધામાં અને બીજી પ્રયોગ
શ્રદ્ધા જ્ઞાનમાં અને પ્રયોગમાં.
તો જે જીવને સમયદર્શન થયું નથી એ કેટલા પ્રમાણમાં શ્રદ્ધામાં અને પ્રયોગમાં ઉદાસીનતા પ્રયોજન છે?
એટલી પોતાની શક્તિ હોય, પોતાની શક્તિ અનુસાર પૂર્વ ભૂમિકા હોય એમાં પણ એની શરૂઆત થાય છે.
ખરેખર તો સમ્યક દર્શન એક કાર્ય છે કે જેનું કારણ મુમુક્ષુની ભૂમિકા છે. કૃપાળુદેવના વચન અનુસાર જો આ વિષયને આપણે વિચારીએ તો પત્રાંક 751માં જે નિર્વિકલ્પ સ્વાનુભવ છે એને પરમાર્થ સમ્યક દર્શન કહ્યું, એના કારણરૂપ ભૂમિકામાં જે વાત કરી છે એને પણ સંકિત કર્યું છે, કારણમાં કાર્યનો આરોપ કરીને સંકિત કર્યું છે. પરમાર્થને સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ તેને અમે સંકિત કહીએ છીએ. બીજું સંકિત રીતે નીચે પોતે એ ઉપર પોતાનું વિવેચન વિશેષ આપે છે કે આ ત્રણેય સંકિત ઉપાસવા યોગ્ય છે, આદર કરવા યોગ્ય છે, સત્કારવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે. એનો અર્થ એ થાય છે કે કારણ અનુસાર કાર્ય છે, જે સમ્યક દર્શન રૂપે કાર્ય થયું છે એનું કારણ એને અનુસરતું હોય, એને અનુકૂળ હોય, એની વિરુદ્ધ ન હોઈ શકે. વિરુદ્ધ કારણમાંથી કાર્ય નીપજે નહીં, આ એક વસ્તુ વિજ્ઞાનનો વિષય છે. એટલે મુમુક્ષુતા અને તે પણ ઉચ્ચ કોટીની ઉત્તમ કોટીની જે મુમુક્ષુતા છે એ સમ્યક દર્શન એક ન્યાયે એને સંકિત કહે છે. કૃપાળુદેવ અમે એને કહ્યું કહીએ છીએ એમ નથી કીધું, વિતરાગોએ આ માન્ય કર્યું છે, ભગવાનને વિતરાગદેવને પણ એમાં મૂક્યા છે. એટલે મુમુક્ષુની ભૂમિકા એ ઉચ્ચ કોટીની છે. એમાં પણ મુમુક્ષ સમ્યક દ્રષ્ટિને યોગ્ય પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે કે જે ડેવલપ થઈને વિકાસ પામીને સમ્યક દર્શન છે. અમે રોજિંદા સ્વાધ્યાયમાં એક વિષય આ ઉપર વિચારીએ છીએ હંમેશા. એ વિષય એવો છે કે મુમુક્ષુતા મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થતા આવવી જરૂરી છે. કૃપાળુદેવે જે આત્મસિદ્ધિમાં એક પદ નાખ્યું છે, મૂક્યું છે કે જ્યાં જ્યાં જે જે યોગ્ય તે તહાં સમજનો તે ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન્મે. એ યથાર્થતા આત્માર્થીની ભૂમિકામાં ઉત્પન્ન થયેલી એક યથાર્થતા છે. આ યથાર્થતા સમજણની છે અને એ સમજણની યથાર્થતા વિકાસ પામીને સમ્યક જ્ઞાન રૂપે સમ્યક દર્શન થતા પ્રાણ જાય છે. પણ અયથાર્થતા હોય તો તે મતિ વિપર્યાસ છે, જ્ઞાનનો એક વિપર્યાસ છે. અને જ્યાં સુધી વિપર્યાસ હોય ત્યાં સુધી આત્મદર્શન કે સમ્યક દર્શન ન થઈ શકે એવો એક સિદ્ધાંત છે. ભૂમિકામાં ઉદાસીનતાથી માંડીને બધા પ્રકારો ચારે પડખા ગુણનો માર્ગ છે ને, અને પરિપૂર્ણ શુદ્ધિનો માર્ગ છે. ચારે પડખા એ રીતે યથાર્થપણે કેળવાતા 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 કોઈ એક તબક્કે એનું રિઝલ્ટ આવે છે. એ રિઝલ્ટને આપણે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કહીએ છીએ. વૈદર્ભ્ય આવેલી ચીજ નથી, એની પહેલાં એનો જે પ્રોસેસ છે એ બિલકુલ એને અનુસરીને જ હોય છે. અને એના ફળ સ્વરૂપે એની ફલશ્રુતિ છે એ સમ્યક દર્શન. એ પહેલાંનો એનો જે પુરુષાર્થ છે એને સમ્યક સન્મુખતાનો પુરુષાર્થ એવું નામ શાસ્ત્ર દ્વારા આપે છે. ભૂમિકા ઉપાદાનથી અને નિમિત્ત બંને પદ્ધતિ આપણે વિચાર આ પ્રશ્ન ઉપાદાનથી જો વિચારીએ
તો કોઈ પણ મનુષ્ય છે જીવનની અંદર પરમ શુદ્ધિનું લક્ષ્ય બાંધે ત્યાંથી યથાર્થતા શરૂ થાય, એ નિર્ધાર કરે કે આ આત્મા એ સંસારથી વિશ્વ છે. તો કારણે 23મા વર્ષમાં અને 24મા વર્ષમાં આ વિષયનો પ્રશ્ન મૂકીને ઉલ્લેખ કરે છે કે આ આત્માને જન્મ મરણથી છૂટવું કેમ થાય, કેવી રીતે થાય, તે પ્રશ્નમાં અનંત અર્થ સમાયેલો છે. ગૂઢ ભાષાથી બતાવે આ વાત નાખી છે, એ એક યથાર્થતા ઉત્પન્ન કરવા માટે નાખી છે. મારે છૂટવું છે એટ એની કોસ્ટ, કોઈ પણ કિંમત ચૂકવવી પડે. છૂટવું છે એટલે છૂટવું છે, હવે બંધાવું નથી. જેને છૂટવું છે એને આ જગતમાં કોઈ માંગનાર નથી. જેને સ્વયં બંધાવવું છે એને તીર્થંકર પણ છોડાવે. એટલે એ નિર્ધાર જયારે થાય છે ત્યારે ખરેખર મનુષ્યની જીવનની યથાર્થ અથવા વાસ્તવિક શરૂઆત થાય છે. આ વિષય થયો ઉપાદાનના દ્રષ્ટિકોણ. નિમિત્તના દ્રષ્ટિકોણથી આ જ વિષય વિચારીએ તો 751માં જે કૃપાળુદેવે વાત કરી છે કે આત્મસિદ્ધિમાં અમે ત્રણ પ્રકારના સંકેત ઉપદેશા છે, એમાં જે પ્રથમ સંકેતની વાત કરી છે આપ્ત પુરુષની આજ્ઞા રુચિ રૂપ 751માં છે. આપ્ત પુરુષની આજ્ઞા રુચિ પસંદ નિરોધ પડે આ ક્યારે બને છે, જ્યારે મોક્ષ જીવમાં સત્પુરુષને ઓળખતા જે વિશ્વાસ થાય છે. છસનોમાં કૃપા એવું કહ્યું કે અનંત વાર સત્સંગ મળવા છતાં એ નિષ્ફળ ગયો છે, સફળ નથી થયો. કેમ કે સફળ ન થાય એવી સંજ્ઞાએ તેને વિસર્જન કર્યો છે કે સત્સંગ સત્પુરુષ મળ્યા નથી એવું નથી, અનંતકાળમાં નથી મળ્યા એ પ્રશ્ન છે. અનંત વાર મળ્યા છે, તીર્થંકર ના સમોત્સરમાં અનંત વાર અર્જુન થઈ આવ્યો છે. નિર્ગ્રંથ નગ્ન દિગંબર સંતના ચરણમાં પણ જઈ આવ્યો છે અને તેમાં બ્રહ્મલિંગી અને સત્પુરુષના સંયોગમાં સત્પુરુષના યોગમાં પણ જઈ આવ્યો છે. પૂજા ભક્તિને સમર્પણ પણ કર્યું છે. પણ ઓ ઘેર ઓ ઘેર જ્યાં સુધી ઓગ સંજ્ઞાએ આ જીવ વર્તે છે ત્યાં સુધી તેમને આપ્ત પુરુષના વચનની પ્રતીતિ, એમની આજ્ઞા રૂપ ભક્તિ, પ્રચંડ નિરોધપણે ભક્તિ, એ જે લક્ષણો કૃપાળુ દેવે બાંધ્યા છે પ્રથમ સંકેતના એ ઉત્પન્ન થવા યોગ્ય નથી. એટલે નિમિત્ત અપેક્ષાએ જો વિચારવામાં આવે તો સત્પુરુષની ઓળખાણ થાય ત્યારે જીવમાં યથાર્થતા આવી જાય છે, ત્યારે એ જીવને યથાર્થપણું વર્તે છે અને એ વિકાસ પામીને બીજા સંકેતમાં આવશે, એ વિકાસ પામીને ત્રીજા સંકેત. બીજું સંકેત છે એ સ્વરૂપનું ઓળખાણ છે. પહેલું સંકેત સત્પુરુષને ઓળખાણનું છે, બીજું સંકેત સ્વરૂપને ઓળખાણનું છે અને ત્રીજું સંકેત એ આત્મ સાક્ષાત્કાર જ છે. એમાં ઓળખાણનો પ્રશ્ન છે, રહેતો અતિન્દ્રિય પ્રત્યક્ષ સ્વાનુભવનો વિષય છે, જેને પરમાર્થ શૂન્ય દર્શન કરવામાં આવે છે. એ રીતે મિત્રને વાત ઉપાડું આત્મશક્તિમાં એકદમ વ્યવસ્થિત કરી અને મોક્ષ માર્ગને પહોંચવા સુધીનો માર્ગ એક રાજમાર્ગ છે, નેશનલ હાઈવે જેને કહીએ, કૃપાળુ દેવે ત્યાં સુધી પહોંચવા માટેનો એપ્રોચ ટુ ધ નેશનલ હાઈવે, એપ્રોચ રાજમાર્ગમાં એપ્રોચ સુગમ અને સરળ કરે આત્મસિદ્ધિની વ્યવહાર કારણ છે માટે અથવા પૂર્વ પર્યાય છે માટે અને એ વ્યવહારના ઉપચાર ને યોગ્ય છે માટે વ્યવહાર કરવાનો શાસ્ત્ર પરિભાષા છે. બીજા સંકેત માં સ્વાનુભૂત સ્પષ્ટ અનુભવા વિશે એનો અર્થ આ રીતે વિચારીએ તો એ વિશે સ્પષ્ટ થઈ જાય. સ્વરૂપની ઓળખાણ, સ્વરૂપનો પ્રતિભાવ એ આ બીજું સંકેત છે. હવે આ વિષયને જરા થોડો વિસ્તારથી વિચારવા યોગ્ય છે. પરિણામની એક પરિસ્થિતિ પોઝિશન વિચારવા પોઝિશન એવી છે અનાદિનું જીવ રાગની પ્રધાનતામાં, રાગની મુખ્યતામાં, રાગ કે મૂળ એવા અનુભવમાં આ વૈચારિક પરિસ્થિતિ આ પરિસ્થિતિમાં એને આત્મ સ્વરૂપનું થિયરેટિકલ નોલેજ મળે છે કે આત્મા એક પદાર્થ છે, જેના આત્મા એક પદાર્થ છે અને એ પદાર્થનું પરિજ્ઞાન દ્રવ્ય ક્ષેત્ર કાળનું આવતું છે. કોઈ પણ પદાર્થનું પરિજ્ઞાન તેના દ્રવ્ય ક્ષેત્ર કાળનું આવશે. કે વિચારતા થઈ જાય આત્મા એક પદાર્થ છે તો એનું પરિજ્ઞાન કરવા માટે એના ગૃહક્ષેત્ર કારણ શું છે? What is it?